એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે વક્તૃત્વ કળા. અને સાચું કહું તો જ્યારે હું આ શબ્દ સાંભળું છું એટલે મારા મગજમાં પહેલો વિચાર તો રાજનેતાઓના લાંબા લચક ભાષણોનો જ આવે છે.
હા, અને આપણે તરત કહી દઈએ કે આ તો બધી વાતો છે.
બરાબર, આપણે એને નકારી કાઢીએ છીએ.
અને આ જ સૌથી સામાન્ય પ્રતિક્રિયા છે. આપણે છે ને વક્તૃત્વ કળાને ખાલી શબ્દોની રમત કે પછી છેતરપિંડી સાથે જોડી દીધી છે. પણ વાસ્તવિકતા એ છે કે આપણે સૌ દરરોજ, કદાચ દર કલાકે તેનો ઉપયોગ પણ કરીએ છીએ અને તેનાથી પ્રભાવિત પણ થઈએ છીએ.
કઈ રીતે?
જો, જાહેરાતોથી લઈને ઓફિસની મીટિંગ સુધી અને સોશિયલ મીડિયાથી લઈને પરિવાર સાથેની નાની નાની વાતચીત સુધી સમજાવટની આ કળા દરેક જગ્યાએ હાજર છે.
એટલે જ આ વિષય આજે કદાચ પહેલા કરતાં પણ વધુ પ્રાસંગિક છે, કારણ કે આપણી આસપાસ જે માહિતીનો દરિયો છે એમાં સાચું શું અને ખોટું શું,
કોણ આપણને પ્રેરણા આપી રહ્યું છે અને કોણ ગેરમાર્ગે દોરી રહ્યું છે,
બરાબર, એ સમજવા માટે આ કળાને જાણવી ખૂબ જરૂરી છે. અને આ માટે આપણે ઇતિહાસકાર રિચર્ડ ટોયના બે મહત્વપૂર્ણ પુસ્તકોનો આધાર લઈશું.
હા,
રેટોરિક અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન અને રેટોરિક એન ઇસેન્શિયલ મોડર્ન ફોર્સ ના સારાંશ પરથી આપણે આ ચર્ચા કરીશું.
તો ચાલો ત્યાંથી શરૂઆત કરીએ. આ રિચર્ડ ટોય કોણ છે અને આ વિષય પર એમનો દૃષ્ટિકોણ શું છે?
જુઓ, રિચર્ડ ટોય છે ને એ યુનિવર્સિટી ઓફ એક્સેટરમાં આધુનિક ઇતિહાસના પ્રોફેસર છે.
ઓકે.
અને એમની જે મુખ્ય નિષ્ણાતતા છે એ રાજકીય વક્તૃત્વ કળા છે. પણ એમની ખાસિયત એ છે કે તેઓ આને કોઈ સૂકા સિદ્ધાંત તરીકે નથી જોતા.
એટલે
કે તેઓ તેને ઇતિહાસના લેન્સથી જુએ છે. તેઓ અભ્યાસ કરે છે કે શબ્દોએ વાસ્તવમાં દુનિયાને કેવી રીતે બદલી.
ઓહ, આ તો રસપ્રદ છે. એટલે કે કેવી રીતે સારું બોલવું એના કરતા કોના શબ્દોએ ઇતિહાસ રચ્યો એનું વિશ્લેષણ કરે છે.
એકદમ સાચું. તેઓ ચર્ચિલના ભાષણો જેણે બ્રિટનને યુદ્ધમાં ટકાવી રાખ્યું,
થી લઈને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના શબ્દો જેણે અમેરિકામાં નાગરિક અધિકારોની ચળવળને આખી નવી દિશા આપી,
અને નકારાત્મક બાજુ પણ જોતા હશે.
ચોક્કસ. તેની સામે તેઓ હિટલર જેવા સરમુખત્યારોના ભાષણોનું પણ વિશ્લેષણ કરે છે જેમણે શબ્દોનો ઉપયોગ નફરત અને વિનાશ ફેલાવવા માટે કર્યો. આ ઐતિહાસિક અભિગમ જ તેમના કામને જીવંત અને યુનો શક્તિશાળી બનાવે છે.
તો પછી આ પુસ્તકોનું મુખ્ય તર્ક શું છે? લેખક આપણને શું કહેવા માંગે છે?
રસપ્રદ વાત એ છે કે લેખકનો મુખ્ય હેતુ આપણને વધુ સારા વક્તા બનાવવાનો ઓછો અને વધુ જાગૃત અને વિવેકપૂર્ણ શ્રોતા બનાવવાનો વધારે છે.
ઓહ.
એમનો મુખ્ય તર્ક એ છે કે વક્તૃત્વ કળા, જેને આપણે નકારાત્મક રીતે જોઈએ છીએ, તે વાસ્તવમાં માનવ સંચારનું એક મૂળભૂત અને શક્તિશાળી સાધન છે.
જાણે કે છરી જેવું, તેનો ઉપયોગ રસોઈ માટે પણ થઈ શકે અને કોઈને નુકસાન પહોંચાડવા માટે પણ.
બરાબર. સાધન પોતે તટસ્થ છે, તેનો ઉપયોગ કરનારની નિયત મહત્વની છે. ટોય આપણને વક્તૃત્વ કળાના ઇતિહાસની એક રોમાંચક યાત્રા પણ લઈ જાય છે. પ્રાચીન ગ્રીસમાં એરિસ્ટોટલથી શરૂ કરીને રોમન સેનેટ, મધ્યયુગીન ચર્ચના ઉપદેશો
અને છેક આજના ટ્વિટર અને ટીવી ડિબેટ સુધી.
બરાબર. તેઓ બતાવે છે કે માધ્યમો બદલાયા, શબ્દો બદલાયા, પણ સમજાવટના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ આજે પણ એ જ છે.
આ ખૂબ જ રસપ્રદ લાગે છે. તો ચાલો આ પાયાના સિદ્ધાંતોમાં થોડા ઊંડા ઉતરીએ. આ બધી શરૂઆત ક્યાંથી થઈ?
આની શરૂઆત થાય છે લગભગ 2500 વર્ષ પહેલા પ્રાચીન ગ્રીસમાં મહાન ફિલોસોફર એરિસ્ટોટલથી.
ઓકે.
તેમણે જોયું કે કોઈપણ સફળ દલીલ કે ભાષણમાં મુખ્યત્વે ત્રણ તત્વો હોય છે. તેમણે તેને નામ આપ્યા લોગોસ, પેથોસ અને ઇથોસ.
લોગોસ, પેથોસ અને ઇથોસ. આ શબ્દો થોડા અઘરા લાગે છે, ચાલો આને સરળ બનાવીએ. પહેલું, લોગોસ એટલે શું?
લોગોસ એટલે સાદી ભાષામાં લોજિક, તર્ક.
એટલે કે દલીલનો બુદ્ધિગમ્ય ભાગ.
હા, જ્યારે તમે કોઈને સમજાવવા માટે તથ્યો, આંકડાઓ, પુરાવા અને લોજિકનો ઉપયોગ કરો છો ત્યારે તમે લોગોસનો ઉપયોગ કરી રહ્યા છો.
એટલે કે આપણે આ પ્રોજેક્ટમાં રોકાણ કરવું જોઈએ, કારણ કે માર્કેટ રિસર્ચ બતાવે છે કે તેનાથી 20% નફો થશે. આ શુદ્ધ લોગોસ થયું, ખરું ને?
બરાબર. હવે બીજું છે પેથોસ. આ શબ્દ પેશન એટલે કે ભાવના પરથી આવ્યો છે.
ઓકે, એટલે લાગણીઓ.
હા, પેથોસ એટલે શ્રોતાઓની લાગણીઓને સ્પર્શ કરવો. તેમની આશા, ભય, ગુસ્સો, કરુણા, આવી બધી ભાવનાઓને જગાડવી.
મને હમણાં જ એક જાહેરાત યાદ આવી જેમાં એક સૈનિક વર્ષો પછી ઘરે આવે છે. એમાં પ્રોડક્ટ તો છેલ્લે 2 સેકન્ડ માટે જ દેખાય. આખી જાહેરાત તો લાગણીઓ પર જ હતી, તો એ પેથોઝનો ઉપયોગ કહેવાય?
ચોક્કસ, અને એ સૌથી અસરકારક જાહેરાતો હોય છે, જે તમને તર્કથી નહીં પણ સીધા દિલથી પકડી લે છે. અને ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું તત્વ છે ઇથોસ.
ઇથોસ એટલે?
ઇથોસ એટલે વક્તાનું ચરિત્ર, તેમની વિશ્વસનીયતા, ઓથોરિટી.
એટલે કે આપણે કોઈની વાત શા માટે માનીએ? કારણ કે આપણને તેમના પર વિશ્વાસ હોય છે, જેમ કે આપણા ફેમિલી ડોક્ટર.
બરાબર.
જ્યારે કોઈ દવા લેવાની સલાહ આપે ત્યારે આપણે દલીલ નથી કરતા, કારણ કે વર્ષોથી તેમનો ઇથોસ બનેલો છે.
તમે એકદમ સાચું સમજ્યા. એક અસરકારક સંદેશામાં આ ત્રણેનું સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે. માત્ર આંકડાઓ એટલે કે લોગોઝ
કંટાળાજનક હોઈ શકે,
અને માત્ર લાગણીઓ એટલે કે પેથોસ લોકોને ગેરમાર્ગે દોરી શકે છે.
અને જો વક્તા પર વિશ્વાસ જ ન હોય, એટલે કે ઇથોસ જ ન હોય, તો પછી કોઈ વાતનો અર્થ નથી.
બરાબર. તો પછી લોગોસ કે પેથોસ કોઈ કામના નથી.
તો ઇતિહાસમાં આ ત્રણેયનું સંતુલન ક્યાં જોવા મળે છે?
દરેક મોટા સામાજિક કે રાજકીય પરિવર્તનમાં. તમે ધર્મનો પ્રચાર જુઓ. સેન્ટ ઓગસ્ટીન જેવા ખ્રિસ્તી વિચારકોએ રોમન વક્તૃત્વ કળાના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કર્યો.
ઓહ,
બાઇબલની વાર્તાઓ પોતે જ પેથોસ એટલે કે કરુણા અને શ્રદ્ધા, અને ઇથોસ એટલે કે ઈશ્વરનો અધિકાર, એના ઉત્તમ ઉદાહરણો છે.
અને ક્રાંતિઓનું શું? જેમ કે અમેરિકન ક્રાંતિ કે આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ.
અમેરિકન ડેક્લરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ જુઓ, એ માત્ર ફરિયાદોની યાદી નથી. એ તર્ક લોગોસ પર આધારિત છે કે દરેક મનુષ્યને અમુક અધિકારો છે.
હા,
તે લોકોની સ્વતંત્રતાની ભાવનાને એટલે કે પેથોસને જગાડે છે, અને તેને લખનારા નેતાઓનો સમાજમાં એક મોભો હતો એટલે કે ઇથોસ.
અને ભારતમાં ગાંધીજી.
ભારતમાં પણ ગાંધીજીના શબ્દોમાં સત્ય અને અહિંસાનો તર્ક હતો. દેશવાસીઓના હૃદયને સ્પર્શવાની ભાવના હતી, અને સૌથી અગત્યનું, તેમના પોતાના જીવનનું ઉદાહરણ હતું
જેણે તેમને અતૂટ ઇથોસ આપ્યો.
બરાબર. પણ આ ત્રણેયનું શ્રેષ્ઠ મિશ્રણ કદાચ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના આઈ હેવ અ ડ્રીમ ભાષણમાં જોવા મળે છે.
હા, એ ભાષણ તો અમર છે. એમાં આ ત્રણેય તત્વો કેવી રીતે હતા?
જુઓ, તેમણે લોગોઝનો ઉપયોગ કર્યો જ્યારે તેમણે અમેરિકન બંધારણ અને સમાનતાના વચનનો હવાલો આપ્યો. એક તાર્કિક દલીલ હતી. તેમણે પેથોસનો ઉપયોગ કર્યો જ્યારે તેમણે એક એવા ભવિષ્યનું સ્વપ્ન વર્ણવ્યું જ્યાં તેમના બાળકો તેમની ચામડીના રંગથી નહીં પણ તેમના ચરિત્રથી ઓળખાશે.
એ સાંભળીને કોની આંખો ભીની ન થાય.
અને આ બધું તેમણે એક એવા નેતા તરીકે કહ્યું જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, જેણે તેમને અપાર નૈતિક અધિકાર અને ઇથોસ આપ્યો. આ ત્રણેયના સંગમથી જ એ ભાષણ ઇતિહાસ બદલી શક્યું.
વાહ, આ તો અદ્ભુત વિશ્લેષણ છે. પણ જેમ આપણે શરૂઆતમાં વાત કરી, આ કળાની એક નકારાત્મક ડાર્ક સાઇડ પણ છે.
હા,
આ જ સાધનોનો ઉપયોગ લોકો પર જુલમ કરવા અને નફરત ફેલાવવા માટે પણ થયો છે.
હા, અને એ સમજવું ખૂબ જ જરૂરી છે. ટોય આને ટોટલિટેરિયન રેટોરિક એટલે કે સરમુક્તિયારી શાસનની વક્તૃત્વ કળા કહે છે,
જેનું સૌથી ભયાનક ઉદાહરણ હિટલર છે.
બરાબર. તેની વક્તૃત્વ કળાનો હેતુ સમજાવટ કે ચર્ચા નહોતો. તેનો એકમાત્ર હેતુ વર્ચસ્વ સ્થાપિત કરવાનો હતો.
એની પદ્ધતિઓ શું હતી જે બીજા નેતાઓથી અલગ હતી?
એની મુખ્ય પદ્ધતિ હતી સમાજમાં ભાગલા પાડવા, એક કાલ્પનિક દુશ્મન ઊભો કરવો અને દેશની બધી સમસ્યાઓ માટે તેને જવાબદાર ઠેરવવો. તે તર્કને બદલે સતત ભય અને દ્વેષની ભાવના ફેલાવતો. અને તેની સૌથી ખતરનાક પદ્ધતિ હતી ધ બિગ લાય.
ધ બિગ લાય
એટલે કે એક જ જુઠ્ઠાણાને એટલી વાર એટલા જોરશોરથી પુનરાવર્તિત કરવું કે લોકો તેને સત્ય માનવા લાગે. આવી વક્તૃત્વ કળામાં સવાલો માટે કોઈ સ્થાન નથી હોતું,
માત્ર આંધળું સમર્થન જ હોય છે. આ સાંભળીને પણ ડર લાગે છે.
હા,
એનો અર્થ એ કે આવી પદ્ધતિઓને ઓળખવી એ આજે પણ એક નાગરિક તરીકે આપણી સુરક્ષા માટે અનિવાર્ય છે. પણ એ સમયે તો માત્ર રેડિયો અને રેડિયો હતા. આજના ટીવી અને સોશિયલ મીડિયાના યુગમાં તો આ શક્તિ અનેક ગણી વધી ગઈ હશે, ખરું ને?
બિલકુલ. ટેકનોલોજીએ વક્તૃત્વ કળાનું સ્વરૂપ જ બદલી નાખ્યું છે. રેડિયો આવ્યો ત્યારે ચર્ચિલ અને રૂઝવેલ્ટ જેવા નેતાઓ સીધા લોકોના ઘરમાં પહોંચી શક્યા.
એમની બોલવાની શૈલી વધુ અંગત બની હશે.
હા, વધુ સંવાદ જેવી બની. પછી આવ્યું ટેલિવિઝન.
અને ટીવીએ તો બધું જ બદલી નાખ્યું હશે, ખાસ કરીને દેખાવનું મહત્વ વધારી દીધું.
હા, તેનું ઉત્તમ ઉદાહરણ છે 1960ની કેનેડી નિક્સન પ્રેસિડેન્શિયલ ડિબેટ.
ઓહ, એ તો બહુ પ્રખ્યાત છે.
જે લોકોએ રેડિયો પર ડિબેટ સાંભળી તેમને લાગ્યું કે અનુભવી નિક્સન જીત્યા, પણ જે લાખો લોકોએ ટીવી પર જોઈ
તેમને લાગ્યું કે યુવાન અને આત્મવિશ્વાસુ દેખાતા કેનેડી જીત્યા, કારણ કે નિક્સન થાકેલા દેખાતા હતા.
બરાબર,
ગજબ કહેવાય. એટલે કે સત્ય શું છે તેના કરતા સત્ય કેવું દેખાય છે એ વધુ મહત્વનું બની ગયું.
હા, ટેકનોલોજીએ સત્યની ધારણા જ બદલી નાખી. અને હવે તો આપણે સોશિયલ મીડિયાના યુગમાં છીએ.
તેણે શું બદલ્યું છે?
સોશિયલ મીડિયાએ એક રીતે વક્તૃત્વ કળાને વધુ લોકતાંત્રિક બનાવી છે. આજે કોઈ પણ પોતાની વાત લાખો લોકો સુધી પહોંચાડી શકે છે.
પણ તેની સાથે નવા પડકારો પણ આવ્યા છે.
બરાબર, ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર ઊંડાણપૂર્વકના તર્ક એટલે કે લોગોઝ માટે જગ્યા નથી. તે ટૂંકા, ભાવનાત્મક અને ધ્રુવીકરણવાળા સંદેશાઓને પ્રોત્સાહન આપે છે. અહીં ગુસ્સો ફેલાવવો સહેલો છે, સંવાદ કરવો મુશ્કેલ છે.
તો આ સમગ્ર ચર્ચામાંથી આ પુસ્તકોનો મુખ્ય સાર શું છે, આપણે શું તારવી શકીએ?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે વક્તૃત્વ કળા એક બેધારી તલવાર છે. હિટલર જેવા લોકો અત્યાચાર માટે સાધન પોતે તટસ્થ છે.
તેનો ઉપયોગ કરનારની નિયત જ બધું નક્કી કરે છે. સાચો.
બરાબર.
બીજો મુદ્દો એ લાગે છે કે ભલે દુનિયા ગમે તેટલી બદલાઈ જાય, એરિસ્ટોટલના 2500 વર્ષ જૂના સિદ્ધાંતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
એકદમ. ઇથોસ, પેથોસ અને લોગોસ, આ ત્રણ ચશ્માથી આપણે આજના કોઈ પણ સંદેશાનું વિશ્લેષણ કરી શકીએ છીએ. અને ત્રીજો, કદાચ આજના સમય માટે સૌથી અગત્યનો સંદેશ, વક્તૃત્વ સાક્ષરતા એ આત્મરક્ષણ છે.
આત્મરક્ષણ? વાહ.
આજના પોસ્ટ ટ્રુથ અને ફેક ન્યૂઝના યુગમાં જ્યારે માહિતી અને દુષ્પ્રચાર વચ્ચેની ભેદરેખા પાતળી થઈ રહી છે, ત્યારે આ સિદ્ધાંતોને સમજવા એ આપણને ગેરમાર્ગે દોરાવાથી બચાવે છે.
આ પુસ્તકોમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર વિચારતા કરી દે છે. એક વિચાર જે મને ખૂબ સ્પર્શી ગયો તે છે કે કોઈની દલીલને આ તો માત્ર શબ્દોની રમત છે કહીને નકારી કાઢવી એ પોતે જ એક વક્તૃત્વ કળાની ચાલ છે.
હા, આ બહુ ઊંડી વાત છે.
કેવી રીતે?
કારણ કે જ્યારે તમે કોઈની દલીલને આ રીતે નકારી કાઢો છો ત્યારે તમે તેમની વિશ્વસનીયતા એટલે કે તેમના ઇથોસ પર હુમલો કરી રહ્યા છો,
તેમની દલીલના તર્ક પર નહીં.
બરાબર, તમે ચર્ચાને મુદ્દા પરથી હટાવીને વ્યક્તિ પર લાવી રહ્યા છો.
વાહ. એટલે જ્યારે આપણે કોઈને ખોટા પાડવા માટે કહીએ કે તમે તો ખાલી વાતો જ કરો છો, ત્યારે આપણે પોતે જ એક યુક્તિ વાપરી રહ્યા છીએ.
બિલકુલ. બીજો એક વિચાર છે જે આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌથી ખતરનાક વક્તૃત્વ કળા એ નથી જે સ્પષ્ટપણે છેતરામણી હોય, પણ તે છે જે તટસ્થ માહિતીના વેશમાં આવે છે.
આ તો સીધો ફેક ન્યૂઝ અને પ્રચાર તરફ ઇશારો કરે છે, એટલે કે જે સંદેશાઓ પોતાને માત્ર તથ્યો તરીકે રજૂ કરે છે.
હા, પણ વાસ્તવમાં કોઈ ચોક્કસ એજન્ડાને આગળ વધારવા માટે આંકડાઓ અને માહિતીની પસંદગીપૂર્વક ગોઠવણી કરે છે.
એટલે આપણે હંમેશા પૂછવું જોઈએ, આ માહિતી કોણ આપી રહ્યું છે, તેમનો હેતુ શું હોઈ શકે.
બરાબર. અને ત્રીજો વિચાર ઇથોસ વિશે છે. ઇથોસ એ નથી જે તમે તમારા વિશે કહો છો, પરંતુ એ છે જે તમારા શ્રોતાઓ તમારા શબ્દો અને કાર્યોના આધારે તમારા વિશે માને છે.
આ તો સીધી વાત છે કે વિશ્વસનીયતા કમાવી પડે છે, માંગી શકાતી નથી.
બરાબર. તમે ગમે તેટલા દાવા કરો, પણ જો તમારા કાર્યો તે સાબિત ન કરે તો તમારો ઇથોસ શૂન્ય રહેશે.
તો આ બધી વાત સૈદ્ધાંતિક રીતે ખૂબ જ રસપ્રદ છે, પણ કોઈ શ્રોતા આ જ્ઞાનનો ઉપયોગ તેમના રોજિંદા જીવનમાં કેવી રીતે કરી શકે? દાખલા તરીકે કાર્યસ્થળ પર.
કાર્યસ્થળ પર આ ખૂબ ઉપયોગી છે. ધારો કે તમારે તમારા બોસને કોઈ નવા આઈડિયા માટે મનાવવા છે.
ઓકે.
તમે માત્ર આંકડા બતાવશો તો કદાચ તે પૂરતું નથી, એ લોગોસ થયો. તેની સાથે તમારે એક વાર્તા કહેવી પડશે કે આનાથી કંપની અને કર્મચારીઓને કેવી રીતે ફાયદો થશે,
એટલે કે પેથોસ.
હા, અને આ બધું તમારે તમારી ભૂતકાળની સફળતાઓના આધારે બનેલી વિશ્વસનીયતા એટલે કે ઇથોસ સાથે રજૂ કરવું પડશે.
અને એક જાગૃત નાગરિક તરીકે, ખાસ કરીને ચૂંટણી સમયે.
ચૂંટણી સમયે તો આ જ્ઞાન અનિવાર્ય છે. કોઈ નેતાનું ભાષણ સાંભળતી વખતે આપણે વિશ્લેષણ કરી શકીએ છીએ.
શું તેઓ માત્ર લાગણીઓને ભડકાવી રહ્યા છે
કે પછી કોઈ નક્કર યોજનાઓ અને તથ્યો પણ રજૂ કરી રહ્યા છે? અને શું તેમનો ભૂતકાળનો રેકોર્ડ તેમની વાતોને સમર્થન આપે છે? આ ત્રણ સવાલો પૂછવાથી આપણે વધુ સારો નિર્ણય લઈ શકીએ.
અને સોશિયલ મીડિયા વિશે શું? આજે તો મોટાભાગની માહિતી ત્યાંથી જ મળે છે.
સોશિયલ મીડિયા પર કોઈ પણ પોસ્ટ શેર કરતા પહેલા એક ક્ષણ રોકાઈને વિચારવું જોઈએ.
શું વિચારવું જોઈએ?
આ પોસ્ટ મારામાં કઈ લાગણી જગાડી રહી છે? ગુસ્સો, ભય? શું આ લાગણી જગાડવા માટે તેને બનાવવામાં આવી છે? આ નાનકડી વિચાર પ્રક્રિયા આપણને ખોટી માહિતીનો શિકાર બનતા અને તેને ફેલાવતા અટકાવી શકે છે.
તો અંતે આ સમગ્ર ચર્ચામાંથી આપણે શું શીખ લઈ શકીએ? તમારા માટે મુખ્ય તારણ શું રહ્યું?
મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આ કળા લોકશાહી માટે કેટલી જરૂરી છે. એક સ્વસ્થ લોકશાહી માત્ર મતદાન પર નથી ચાલતી,
એ નાગરિકો વચ્ચેના સ્વસ્થ સંવાદ અને ચર્ચા પર ચાલે છે.
બરાબર. જ્યારે નાગરિકો પોતાની વાત અસરકારક રીતે રજૂ કરી શકે છે અને બીજાની દલીલોને સમજી વિચારીને મૂલવી શકે છે, ત્યારે જ લોકશાહી ખરા અર્થમાં જીવંત રહે છે. વક્તૃત્વ કળા એ લોકશાહીનો પ્રાણવાયુ છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે વક્તૃત્વ કળાને સમજવી એ બીજાને છેતરવા માટે નથી, પરંતુ છેતરાવાથી બચવા માટે છે. તે આપણને વધુ સારા અને વધુ ધ્યાનપૂર્વક સાંભળનારા શ્રોતા બનાવે છે. તે આપણને શીખવે છે કે શબ્દો માત્ર શબ્દો નથી હોતા, તેમની પાછળ એક ઈરાદો હોય છે, એક હેતુ હોય છે. એ હેતુને સમજવો એ જ સાચી જાગૃતિ છે. અને આજના યુગમાં આ જાગૃતિ કદાચ સૌથી મૂલ્યવાન કૌશલ્ય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે ઉપક્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.